તારીખ 2/8/1989 પૂજ્ય ગુરુદેવ શ્રીના વચનામૃત બોલ નંબર 275 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 195.
નીચેનો પારિગ્રહ પ્રયોજનભૂત વિશે એના સાચા બોધનો અભ્યાસ કરો એમ કહે છે. કેટલા મુદ્દા લીધા છે? જ્ઞાન સ્વભાવી આત્માનો નિર્ણય કરવા માટે બધા દ્રવ્યોનું સ્વયંસિદ્ધ સ્વતંત્ર પ્રત્યેક દ્રવ્યમાં દ્રવ્યની પર્યાય ઉત્પાદ વૈભવ એવું દ્રવ્યનું સ્વરૂપ છે, પદાર્થનું એવું સ્વરૂપ છે, એનો ભાવ ભાસવો જોઈએ. એનો અભ્યાસ, બોધનો અભ્યાસ એટલે એનો ભાવ ભાસવો જોઈએ. કેમ કે કોઈ તો એવું શીખી લે છે, છતાં દ્રવ્ય કોને કહેવાય, એમાં ગુણનું સ્વરૂપ શું, દ્રવ્યમાં એની શક્તિનું ગુણનું સ્વરૂપ શું, પર્યાય પર્યાયના સ્થાનમાં એનું સ્વરૂપ શું, એમાં ભેદાભેદ પણ એ કેવી રીતે છે પદાર્થ સાથે, એનો ભાવ ભાસવો જોઈએ. એમ નવ તત્વનું જે સ્વરૂપ સાચું સ્વરૂપ કહ્યું છે એમાં પણ નવી તત્વનો ભિન્ન ભાવ ભાસવો જોઈએ. જેમ કે રાગને આશરો પણ કયો, રાગને બંધ પણ કયો, રાગને પુણ્ય પણ કહ્યું, રાગને પાપ પણ. સ્થૂળ પર્યાય તો સ્પષ્ટપણે સમજાય છે કે આ પાપના પર્યાય છે, આ પુણ્યના પર્યાય છે, પણ એના સૂક્ષ્મ ભેદ છે એ ભાવ ભાષણ વિના સમજાતા નથી. કસાયથી કસાયની મંદતાને પુણ્ય કહે છે, પણ એ મંદતા ચાલતી હોય પરિણામમાં, એ મંદતા ચાલતા ચાલતા તીવ્રતા ક્યારે છે, અને એ શુભમાંથી એની પ્રકૃતિ અશુભ ક્યારે છે, પોતાના ભાવને પોતે સમજી શકે એટલું પોતાનું એ અશુદ્ધ ભાવ ઉપરનું અવલોકન અને અભ્યાસ હોય તો સમજાય, નહીતર વ્યાખ્યા કરી શકે, બીજાને સમજાવી શકે વ્યાખ્યા, અને શાસ્ત્રની પદ્ધતિ અનુસાર ભણી શકે, ભણાવી શકે, શીખી શકે, શીખવી શકે, પણ પોતાના ભાવમાં એને ખબર ન પડે કે આ ક્યારે પુણ્ય થયું, ક્યારે એમાંથી પાપ થયું, ક્યારે પુણ્ય થયું. એવી જ રીતે એમાં આશ્રવ પણ શું, એમાં બંધ પણ શું, એનો ભાવ ભાસવો જોઈએ. એથી રહી સંવરનો નિર્જરા છે, એથી વિરુદ્ધ ઉપાદેય તત્વ છે સંવર નિર્જરાને મોક્ષ. એ તો ઉત્પન્ન થાય ત્યારની વાત છે, અનેક પ્રકારે સંવર ઉત્પન્ન થાય, બંધનો આશ્રમનો નિરોધ થાય, શુદ્ધિ થાય, શુદ્ધિની વૃદ્ધિ થાય ત્યારે નિર્જરા થાય, આંશિક મોક્ષ એને કહે છે. એના ઉપરથી પરિપૂર્ણ મોક્ષ કેવો હોય એ બધું સમજતી વખતે ભાવ ભાસવો જોઈએ. ઉત્પન્ન થાય ત્યારે તો અનુભવ ગોચર થાય, પણ ઉત્પન્ન થયા પહેલાં એનો ભાવ ભાસવો જોઈએ. ત્યારે એને નવ તત્વના જ્ઞાનપૂર્વક વિશ્વાસ આવે કે મને હે શું છે, મને ઉપાદે શું છે, એને વૈચારિક પ્રતીતિ કહે છે, વિકલ્પની ભૂમિકામાં ઉત્પન્ન થતી પ્રતીતિ.
બરોબર,
એટલે વિશ્વાસ કે આમ જ વસ્તુનું સ્વરૂપ છે, બીજી રીતે નથી. કોઈ ગમે તે પ્રકારે આટીઘૂંટીથી પ્રશ્ન લાવે તો પણ એમાં એને જે ભાવ ભાષ્યો છે એમાં ફરક પડતો
નથી,
અથવા એમાં એના નિર્ણયની, તત્વના નિર્ણય સંબંધીની ભૂલ થતી નથી. એવું પ્રતીતિ પૂર્વકનો વિચાર સાધક છે અને અનુભવ સાધ્ય છે. સમ્યક દર્શન અને અનુભવ ત્યારે સાધ્ય થાય છે કે પ્રતીતિ પૂર્વકના પ્રયોજનભૂત તત્વનો વિચાર એને સાધક હોય ત્યારે, નહીતર સાધ્ય સાધકની સિદ્ધિ નથી રહેતી. એટલે મુક્ત દશા કેવી હોય, બંધ રહિત દશા કેવી હોય? જો બંધનો ભાવ ભાષે તો બંધ રહિતપણાનો પણ ભાવ ભાષે નહી, ભાવ ભાષે છે. એક માણસ બંધાયેલો છે તો એના બેડીથી એના હાથ બાંધેલા છે, તો અનેક કાર્યો કરવામાં એને વિટંબણા છે. ખાવું હોય તો બે હાથ આરે ઉપાડવા પડે, એને માખી બેઠી ઉડાડવી હોય તો બે હાથ આરે ઉપાડવા પડે. તો પોતે બંધાયેલો છે એવો એને અનુભવ થાય છે. બંધભાવનો તો અનુભવ છે ને, તો એથી રહિત અનુભવ તો કેવી મને સ્વતંત્રતા અને મુક્તતા હોય એ પણ એને ભાવ ભાસી શકે છે. બંધન વખતે બંધ રહિતનો ભાવ ભાસી શકે છે કે આ તકલીફ ન થાય. એમાં જે બંધનમાં તકલીફ છે એ બંધ રહિત દશામાં નથી, ભાવ ભાસી શકે છે. દુઃખમાં સુખનો ભાવ ભાસી શકે છે કે આ દુઃખ નહીં, દુઃખ રહીત તે સુખ. આકુલતા તો અનુભવ ગોચર છે, દુઃખ નામ આકુલતા. આકુલતા રહીત તે સુખ છે, આકુલતાના અભાવ સ્વભાવે સુખ છે એનો ભાવ ભાસી શકે છે. નારકીમાં દુઃખને સમ્યક દર્શનનું નિમિત્ત કર્યું છે, કેમ કે ત્યાં દુઃખ જ છે, એના ઉપરથી કોઈ સુખ સ્વભાવને ગ્રહણ કરે છે. નિમિત્ત એનું જ્ઞાન છે પકડવાનું, કેમ કે દુઃખ રહીત ભાવ ત્યાં જ્ઞાન જ છે ને, જ્ઞાનમાં આકુલતા સુખ છે, પણ ભાવ ભાસી શકે છે. એમ જ્ઞાનમાં આંશિક સ્વભાવ જે વ્યક્ત છે એમાં મુક્તપણું છે, એમાં પ્રત્યક્ષપણું છે, એમાં નિર્વિકલ્પણું છે, એમાં બધું છે, સ્વભાવ પૂરેપૂરો છે. એટલે તો જ્ઞાન ઉપરથી જ્ઞાન સ્વભાવનો નિર્ણય થાય, જ્ઞાન સ્વભાવી આત્માનો નિર્ણય થાય છે. શું કેમ છે તો ત્રીજી નીતિમાં જ્ઞાન સ્વભાવી આત્માનો નિર્ણય, એ જ્ઞાન લક્ષણ ઉપરથી. જો લક્ષણમાં લક્ષ્યનું સ્વરૂપ ન આવતું હોય તો લક્ષણ તરીકે એના એને ત્યાં મૂકી ન શકાય, કહી ન શકાય, લક્ષણનું સ્થાન નથી ત્યાં. અથવા લક્ષણનો બીજો ભાવ સ્વરૂપ છે, આત્મા જ્ઞાન સ્વરૂપે છે એમ કહો કે આત્મા જ્ઞાન લક્ષણવંત છે એમ કહો, બંને એક જ ભાવ છે, શબ્દો જુદા જુદા છે. એટલે લક્ષણનું બીજું નામ જ સ્વરૂપ છે. નિયમસારમાં આવે છે પરમ પારિણામિક ભાવ લક્ષણ કારણ પરમાત્મા, તો પરંપરે પારિણામિક ભાવ સ્વરૂપ કારણ પરમાત્મા એમ કેવું ત્યાં? લક્ષણ એટલે સ્વરૂપ ત્યાં કેવું, એનું સ્વરૂપ છે. પરમ પારિણામિક પણ એનું સ્વરૂપ છે. પણ પારિણામિક પણ એ કોઈ જ્ઞાનની જેમ એવું લક્ષણ નથી કે જેને અતિવ્યાપ્તિ નામનો દોષ ન લાગે. પારિણામિક પણ આમાં અતિવ્યાપ્તિનો દોષ છે, કેમ કે સર્વદ્રવ્યો પારિણામિક ભાવે છે. માટે પારિણામિક પણ એનું નિશ્ચય લક્ષણ નથી અથવા નિર્દોષ લક્ષણ નથી. જ્ઞાન જેવું નિર્દોષ લક્ષણ છે એવું પારિણામિક પણ નિર્દોષ લક્ષણ નથી. પણ કોઈ પણ ગુણના ગુણને ગુણની પર્યાયને લક્ષણ તરીકે કહેવામાં વાંધો નથી. આના પછી એ વિચાર કર્યો છે. 287 બોલ છે, 75 ચાલે છે, 12 બોલ છે, લગભગ તો 14 તારીખ આવી જશે. 12 બોલ છે, પૂરું થાય તો થાય. પછી સમય સાર પરિશિષ્ટ માંથી લક્ષ્ય લક્ષણના વિષય ઉપરથી નિર્ણય કરવાની જે પદ્ધતિ છે કે જ્ઞાન સ્વભાવી આત્માનો નિર્ણય જ્ઞાન લક્ષણથી કેવી રીતે કરવો, ત્યાં વિષય ન્યાય પ્રધાન પણ છે એટલે લોજિક ઘણું છે અને અનુભવ પ્રધાન પણ છે. બે વિષય એક જ જગ્યાએ આચાર્ય મહારાજની નિરૂપણ કરવાની અસાધારણ સામર્થ્યની પદ્ધતિ છે. એમ કે તત્વજ્ઞાન નો અભ્યાસ કરવો કે શાસ્ત્ર નો સ્વાધ્યાય કરવો એ તો સ્વરૂપ નિર્ણય નો હેતુ છે. શું કરવા કરવો, શા માટે કરવો, કે પોતાનું જે મૂળ સ્વરૂપ છે, અસલ સ્વરૂપ છે, નિશ્ચય સ્વરૂપ છે, સાચું સત્ય સ્વરૂપ છે, એનો નિર્ણય થવો જોઈએ. નિર્ણય થાય તો ધર્મ અધર્મની, કર્તવ્ય અકર્તવ્યની ખબર પડે અથવા વિવેક સાચો આવે, નહીતર ભૂલ થવાનો સંભવ છે. તો અહીંયા નવ તત્વનું પણ સાચું સ્વરૂપ જીવ અને શરીર તદ્દન ભિન્ન ભિન્ન ક્રિયાઓ છે એ પણ એને ભાવ ભાસવું જોઈએ. જીવની ક્રિયા કેટલી પછી શુદ્ધ અશુદ્ધ ભલે જીવની ક્રિયામાં શરૂઆતમાં દ્રષ્ટિ ન હોય ત્યાં સુધી રાગાદીને પરના પરપડખે ન જાય, પણ જીવની મર્યાદા કેટલી અને શરીરની મર્યાદા કેટલી, બંનેના કાર્ય ભરતા એક કાળે એક સાથે મેળવાળા થતા હોય તો પણ જીવની ક્રિયા અને શરીરની ક્રિયા ભિન્ન ભિન્ન ભાષે જોઈએ. માણસ જમે છે, ખાય છે, આખું મોઢું ચાલે, જીભ જડબું ચાલે છે, શરીરની ક્રિયા જુદી છે ને જીવની ક્રિયા જુદી. જીવના પ્રદેશો ચાલે છે એ ક્રિયા જુદી છે, પરમાણુ જે હાલતા એનું હલનચલન દેખાય છે એ ક્રિયા જુદી છે અને ભાવની ક્રિયા થાય છે એ જુદી છે. ઉપયોગ તો ખાવા મારી અને બીજે જાય, જ્ઞાનની ક્રિયા સ્વતંત્ર થાય છે, પ્રદેશોની ક્રિયા સ્વતંત્ર થાય છે, પરમાણુની ક્રિયા પણ સ્વતંત્ર થાય છે. જીવની ક્રિયા કેટલી, શરીરની ક્રિયા કેટલી, એમ ભિન્ન ભિન્ન ભાસવું જોઈએ. અને એ તપાસે, જોવે, અવલોકન કરે, બારીકાઈથી પોતાના અનુભવને તપાસે તો જે ભિન્ન છે એ ભિન્ન જણાય. ભિન્ન છે એને અભિન્ન જાણવું હોય તો તકલીફ પડે, પણ ભિન્નને ભિન્ન જાણવામાં શું તકલીફ પડે. ભળતો રંગ હોય તો પણ એમ કે ભાઈ ત્યાં બે રંગ નથી, એક રંગ છે. જરાક ધ્યાનથી જુઓ તો બે હોય તો બે જોવામાં તકલીફ નથી, એકને બે જોવામાં તકલીફ છે, પણ બેને બે જોવામાં શું તકલીફ છે. એમ જળ શરીર છે એની ક્રિયાઓ જળ છે, ચૈતન્યની ક્રિયાઓ બધી ચૈતન્યાત્મક છે. ચૈતન્યના ભાવને અનુભવ, ચૈતન્યનો ભાવ તો અનુભવ ગોચર છે, જળના પર્યાયો અને જળ પદાર્થો એમાં પ્રતિબિંબિત થાય છે. ચૈતન્ય દર્પણ વસ્તુ બંને ભિન્ન છે અને ભિન્ન જાણે શરીર જીવતું દેખાય છે, જીવના સંયોગમાં શરીર જીવતું દેખાય છે. શરીર જીવતું નથી, જીવ જુદો છે, શરીર જુદો છે. શરીરના જીવના સંયોગમાં શરીર તો મળદું જ છે, મળદું જ ભાષવું જોઈએ, મળદું જીવંત નહીં ભાષવું. આટલી વાત છે. એ તો દુનિયા આખી જોવે છે, જીવતું શરીર તો દુનિયા આખી જોવે છે. તત્વ દ્રષ્ટિમાં બે તત્વ ભિન્ન ભિન્ન જોવામાં આવે છે. જીવ તત્વ એક જુદું તત્વ છે, શરીર નું જળ તત્વ છે એ જુદું તત્વ છે. જળ કદી ચૈતન્ય થાય નહીં, ચૈતન્ય કદી જળ થાય નહીં. સંયોગ યોગ ગમે તેટલા થાય, જળ જળ ભાવે પરિણમે, ચેતન ચેતન ભાવ કોઈ કોઈ પલટે નહીં, છોડી આપ સ્વભાવ. શ્રીમદજી નું પદ આવ્યું.
જયારે જળબું અથવા તો દેહ ની કોઈ ક્રિયા થાય છે ત્યારે ઉદગલ ના પરમાણુઓ એનું કાર્ય કરે છે, હળવા ચાલવાનું જે એની સાથો સાથ થાય છે. અને ત્યારે જ્ઞાન જે જાણવાનું કાર્ય કરે છે એ જુદું કાર્ય કરે છે.
કેમ કે પહેલે જે પ્રદેશોનું કંપન છે એ યોગ ગુણની પર્યાય છે.
બરાબર,
શરીરનો યોગ છે એટલે યોગ ગુણની પર્યાય છે. અને જ્ઞાન છે એ જ્ઞાન ગુણની પર્યાય છે. છે બે જીવની ક્રિયા તો પણ ગુણ ભિન્ન ભિન્ન હોવાથી ગુણો પણ સ્વતંત્ર કાર્ય કરે છે.
આ રીતે તપાસ કરવી જોઈએ,
આ રીતે એને તપાસવું જોઈએ અને એને સ્પષ્ટપણે પોતાના અનુભવમાં એ જુદા જુદા ભિન્ન ભિન્ન ભાવે ભાસવા જોઈએ. તો ભૂલ ન થાય, એકમાં બીજાને ભેળવીને જે ભૂલ થાય છે એવી ભૂલ ન થાય. અથવા ભૂલ છૂટવાનો અવસર આવે અનુભવમાં, એનો ભિન્ન ભિન્ન અનુભવ થાય અને એની ભૂલ છૂટી જાય એવો અવસર આવે. પણ જાણે ભાષે તો ને માત્ર પરલક્ષે ઉપર ઉપરથી ગોખી લઈએ, ધારણા કરી લઈએ તો એ તો કંઈ કામની ચીજ નથી, એ તો વસ્તુ જ નથી. એવી ધારણા એ કોઈ વસ્તુ જ નથી એમ છે ખરેખર. કેમ કે એનો કોઈ ઉપયોગ નથી, વસ્તુ હોય તો એનો ઉપયોગ હોય ને આનો ઉપયોગ નથી. ધારણાથી નક્કી કર્યું અનંત વાર, એ વસ્તુ નહોતી કલ્પના હતી. ધારણા એ સ્વયં કલ્પના છે, દુઃખલુખી ધારણા. ભાવ ભાષણ પૂર્વક જે જ્ઞાનમાં શ્રુતમાં ધારે છે, મતિ શ્રુતમાં એક સત્ય સત્ય ધારણા, એ ધારણા ચાર તત્વ છે. ચાર તત્વ છે, એક રાગની પર્યાયમાં ભગવાને ચાર તત્વ કહ્યા. સર્વજ્ઞ પરમાત્માનું આ નિરૂપણ છે. રાગમાં જે કષાય ભાવ છે એની તીવ્રતા અને મંદતા ઉપર બે ભેદ લીધા. હવે અહીંયા થોડી મૂંઝવણ થાય એવો વિષય એટલો છે કે સ્પીડનું જે મીટર છે આવે છે ને, સ્પીડોમીટર આવે છે, જેટલા ઓટો વાહન છે બધા એમાં સ્પીડોમીટર આવે છે, સ્કૂટર છે મોટર છે એની અંદર. તો નોર્મલ સ્પીડ હોય ત્યાં સુધી તો એનો આંખ મીઠો હોય, 50 કે 60 માઇલની સ્પીડ ચાલો એટલે એનો રંગ આપ્યો હોય કે આ રંગ સુધી કાંટો જાય, ભલે તમારે આંકડો વાંચવાની જરૂર નહીં, કલર મૂકે છે પછી લાલ કલર શરૂ થઈ જાય, ગ્રીન કલર ને રેડ કલર બે આપ્યો. ગ્રીન કલર કે તમે ચલાવો, માનો નહીં, લીલી બત્તી ચલાવો, તમે આ સ્પીડમાં ચલાવો, વાંધો નથી, એક્સિડન્ટના ચાન્સીસ નથી. હવે આ સ્પીડથી આગળ જાઓ એટલે ભય છે, લાલ બત્તી મૂકી કે હવે સંભાળીને ચલાવો અથવા નહીં ચલાવો એટલી બધી સ્પીડમાં. એમ અહીંયા કોઈ આંખ નથી કે આ કશાય તમારો ચાલે છે એમાં અહીં સુધી તીવ્ર ને અહીં સુધી મંદ ગણવો, આને પુણ ગણવું ને આને પાપ ગણવું, એવો કોઈ આંખ નથી. કેવી રીતે નક્કી કરશો? કોઈ મીટર છે એનું? કશાયની તીવ્રતા કોને કહેવી, કશાયની મંદતા કોને કહેવી? એક માણસ પ્રમાણિકપણે દુકાન ઉપર જઈને વ્યવસાય કરે છે અને કશાય શાંત એનો મંદ રહે છે, તો એને શુભ કેવું કે અશુભ કેવું? કશાય તો મંદ દેખાય છે, પરિણામ અશુભ છે. શું એમ શુભ અને અશુભ એ પોતાના પરિણામનો, જે પરિણામમાં જે કશાયનો અનુભવ થાય છે તીવ્રતાનો અને મંદતાનો, એની સૂક્ષ્મતા એ ઓળખાણ કરવી પડે છે. એ સૂક્ષ્મ તત્વ છે કે આમાં કશાય તીવ્ર ગણવો કે કશાય મંદ ગણવો, તો એને એને પુણ્ય પાપની ખબર પડે. આમ તો આપણે ત્યાં ભલે તત્વની સૂક્ષ્મ ચર્ચાઓ થાય છે, પણ બહુભાગ મુમુક્ષુ અને આ વિષયની સમજણ છે કે કેમ પ્રશ્નચિહ્ન મૂકવા જેવું છે. કોઈની પાપની ખબર નથી પડતી. સંવર નિર્ણા મોક્ષ અને પરમ પરિણામે જીવી તો બહુ ઝીણો વિષય છે, પણ પુણ્ય પાપને પોતાના પરિણામથી નક્કી કરે એ સૂક્ષ્મ વિષય છે. કેમ કે જ્યાં મીટર નથી કે ખબર પડે કે હવે આ અહીંથી અશુભ માગ્યો, હવે મંદ કશાયમાં એક જીવ ચાલે છે, એ મંદમાંથી ચાલતા તીવ્રતામાં ક્યારે ગયો? એનો સ્પીડોમીટર જેવું નથી તરત આંખની ખબર પડે, પણ એ કશાયની સ્પીડ મંદ છે કે તીવ્ર છે એનું અવલોકન હોય અને ભાવ ભાષો હોય તો ખબર પડે કે આ પાકનું અહીંથી પાક શરૂ થયો, અહીંથી પુણ્ય શરૂ થયું, નહીતર ખબર ન પડે. નહીતર ઉપર ઉપરથી વ્યાખ્યા કરે કે આ દયાદાન ફલાણો 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 એના પરિણામ પુણ્ય છે અને આ પાપ છે, એમ ઉપર ઉપરથી નક્કી કરી લે, પણ પુણ્યમાં પાપ છુપાયું હોય ખબર ન પડે. એક માણસ ધાર્મિક ક્રિયા કરે છે, ભગવાનની ભક્તિ કરે છે, પણ એની ગાવાની પદ્ધતિ અને ગળાનો અવાજ બંને બહુ સારા છે, અને એને એમ રહે છે કે બીજા કરતા મારી ભક્તિ સારી નથી. શું? બીજા કરતા મારી ભક્તિ સારી છે, આવી સરસ ભક્તિ બીજા નથી કરતા કરાવતા, તો એ વખતે પાપ થાય છે. ભક્તિનો ભાવ આવે છે તો ક્ષણમાં કશાય મંદ થઈને પુણ્ય થાય છે, મળીમાં પાછો આમ લાગે છે આવો ભાવ થાય છે તો પાછો પાપ થાય છે. પુણ્ય પાપ ક્ષણ ક્ષણમાં ફરક પડે છે. હવે પોતાને કેમ ખબર પડે કે આ સ્પીડ ક્યાં ગઈ? એવી દરેક ક્રિયામાં, આ તો એક ભક્તિને લીધે, પૂજા લ્યો, શાસ્ત્ર સ્વાધ્યાય લ્યો, આ બધા મુમુક્ષુમાં હું ઊંચો છું, હું સારો છું બધાથી. આપણે બધા મુમુક્ષુ ખરા, પણ હું સારો કઈ, આ પાપ છે. આ આ અમારો સંપ્રદાય છે, એમાં નવા ભયા હોય એને આટલો હક નથી. નવા ન સમજે, અમે બરાબર વધારે સમજીએ, કેમ કે અમે જૂના છે, આ પાપ છે. સંપ્રદાય બુદ્ધિ જેને કહે છે, એટલો બધો એ ઝીણો વિષય છે કે જીવ ક્ષણ ક્ષણમાં કેવી રીતે પુણ્યમાંથી સરકીને પાપમાં ચાલ્યો જાય છે, એનું પોતાને જાગૃતિ ન હોય તો કાંઈ ખબર જ ન પડે. એની પોતાની જાગૃતિ ન હોય એને કાંઈ ખબર જ ન પડે. માને કે હું મંદિર જઈ આવ્યો, ભક્તિ કરી આવ્યો, પૂજા કરી આવ્યો, સ્વાધ્યાય કરી આવ્યો, પણ હું કેટલું પાપ કર્યું, કેટલું પુણ્ય કર્યું, કાંઈ હિસાબ તારી પાસે નથી. એનો તારા પરિણામનો હિસાબ તારી પાસે નથી. આ પરિસ્થિતિ છે. એટલે જે નવ તત્વોનો વિષય લીધો છે એ પ્રયોજનની ના મુખ્ય દ્રષ્ટિકોણથી એનું નિરૂપણ છે. નવે તત્વોનું જે નિરૂપણ છે એમાં હે ઉપાદેયનું જે પ્રયોજન છે, હિત અહિતનું જે પ્રયોજન છે, જીવને નુકસાનને લાભનું જે પ્રયોજન છે, એનો મુખ્ય દ્રષ્ટિકોણ કે નિરૂપણ કરીને આ નવ તત્વને એની વહેંચણી કરી છે. નવે તત્વને ભેદ જ્ઞાન હોય તો થાય છે. પરિણામ મર્યાદિત ક્યારે થાય, કંટ્રોલ કયો કે નિયમિત કયો, નિયમ નિયમમાં ક્યારે આવે, ભેદ જ્ઞાન નો અભ્યાસ હોય જેને, પ્રયોગનો, વેદ જ્ઞાનનો પ્રયોગાત્મક અભ્યાસ જેને હોય એને જ પરિણામ લગામમાં રહે, બીજાના પરિણામ લગામમાં રહી શકે નહીં. રાખવા હોય તો એ ઈચ્છા કામ નથી આવતી, એમાં રીતસરની પ્રેક્ટિસ જ હોવી જોઈએ, બીજો ઉપાય નથી. એ મિથ્યાત્મનું અહમ કરે છે, એમાં પોતાનું સ્વરૂપ માને છે, અથવા એ પુણ્ય કરે છે ત્યારે એને ઉપાદેય માને છે, કર્તવ્ય માને છે, લાભ માને છે, ધર્મ માને છે, ફરજ માને છે, એવો કોઈ પણ પ્રકાર થાય જ છે, એને ઠીક પણ માને છે. જો ને ચાલો પૂજા કરી ઠીક કરવા દે, આજે સ્વાધ્યાય કર્યો ને એ ઠીક કર્યું, આજે ભક્તિ કરીને એ ઠીક કર્યું, ઠીક પણ આવ્યો, એ મિથ્યાત્મક ભાગ છે અને એ સૌથી મોટું છે. હા, સંકિતિ નો હોય બધા મિથ્યા દ્રષ્ટિ, બે જ જાત શ્રદ્ધાના પરિણામમાં બે જ પ્રકાર છે, એક સમ્યક અને એક મિથ્યા, ત્રીજો પણ ભેદ નથી એની અંદર. જેટલા સંકેતી નહીં એટલા બધા જ મિથ્યા દ્રષ્ટિ. એટલે આજે 585 કરોડની વસ્તી છે આખા વિશ્વની, આપણે જ્યાં આવીએ જઈએ છીએ, મનુષ્ય તો ઘણા છે, આમ તો ધવળમાં એવો પાઠ છે કે વધુમાં વધુ ઉત્કર્ષની દ્રષ્ટિ મનુષ્ય કેટલા હોય કે 750 કરોડ હોય છે, કેટલા 750 કરોડ આમાં લીધું પરમાત્મા ચિંતામણે પાંચમા ભાગમાંથી એક વાત લીધી છે. પણ આપણે તો અહીંયા 685 કરોડ માણસો દેખાય છે, એમાંથી એકાદ બે નીકળે એમની દ્રષ્ટિ બસ, પ્રસિદ્ધ પણ એ તો એમાં કઈ પ્રસિદ્ધ હોય એવો અપેક્ષા રાખીને, મર્યાદા રાખીને, સ્વીકાર રાખીને હોય તો એક બે હોય એવી પરિસ્થિતિ છે. પોતાથી વિચાર કરવો, વિચાર તો પોતાથી કરવાનો છે. સાંભળ્યું ક્યારથી, સાંભળ્યું કેટલા વખત થી, સાંભળ્યું કેટલું વાંચ્યું, કેટલું સાંભળ્યું, કલાકોના સરવાળા મારો, 1 વર્ષના 300 કલાક લઈએ તો 5 વર્ષે 1500 કલાક થાય. પણ એ બધું પરલક્ષ છે, સાંભળ્યું છે, સાંભળ્યું છે, સમજ્યો છે, બધું પરલક્ષ કર્યું છે. આત્માએ પોતાની જાતને ભેળવીને તો એમાં ભાવ ભાસે, એને પોતાની જાતને ભેળવે તો ભાવ ભાસે. આશ્રવ એટલે આવું બે ભેદ રહી ગયા ને, કોઈને પાપની ચર્ચા ચાલી. આશ્રવ એટલે આવું, જે ભાવ નહોતો એ આવ્યો, એને એક તત્વ લીધું, તે જ ભાવ આવ્યો એ અટક્યો છે પરમા ક્યાંક, સ્વ સિવાય સ્વને છોડીને પરમા અટક્યો છે, પ્રતિબંધ પામ્યો છે, તે બંધ આવ્યો તે એક તત્વ, અને પ્રતિબદ્ધ થયો તે બીજું તત્વ. એક જ ભાવમાં બે તત્વ લીધા છે એક સાથે, એ જ વખતે કાં પુણ્ય છે કાં એ જ વખતે પાપ છે, એક સાથે ત્રણ તત્વો તો હોય જ છે, કોઈ વાર ચાર તત્વો પણ હોય છે. જેમ કે કષાય મંદ હોય, પુણ્ય ભાવ હોય, અને મિથ્યાત્વનો પાપનો પાછો સાથે હોય, તો એક સાથે બે આશ્રમ થતા હોય એક જ કાળે. પુણ્યાશ્રવ પણ થતો હોય, પાપાશ્રવ પણ થતો હોય, પુણ્યબંધ પણ થતો હોય, પાપબંધ પણ થતો હોય. એક પરિણામમાં એક કાળે ચાર ચાર તત્વ છે, આવી સુક્ષ્મતા છે. એને એનો ભાવ ન ભાસે કે આ આવી રહેલો ભાવ છે, આ આવે છે ભાવ, આ પ્રતિબદ્ધ પામે છે, અટકે છે, એ બંને ભાવ પોતાને અનુભવ ગોચર પણે સમજાવવા જોઈએ, અનુભવથી સમજાવવા જોઈએ, અનુભવને પકડીને સમજાવવા જોઈએ, તો ભૂલ ન થાય. નહીતર ક્યાંકમાં ક્યાંકમાં ને ભાવ હોય આશ્રમનો માને લાભ, ભાવ હોય બંધનો માને લાભ, પાપનો ભાવ હોય લાભ માને, પુણ્યનો ભાવ હોય લાભ માને, ઠીક માને. પોતે મિથ્યાત્વ અવસ્થામાં તો એક બુદ્ધિ એ જ પરિણમે છે, એટલે જોડાય છે. મિથ્યાત્વ અવસ્થામાં તો જોડાય છે, એ જોડાય છે એમ ખ્યાલ આવ્યો તો ભિન્ન પડવાનો પ્રયત્ન, પ્રયાસ શરૂ કરવો જોઈએ. પ્રથમ પ્રયાસ થાય છે, પ્રયાસ અમુક કાળ ચાલે છે અને એમાં સફળતા મળે છે, ત્યારે સાક્ષાત ભિન્ન પડે છે, એને ભેદ જ્ઞાન થયું એમ કહેવામાં આવે છે. એમ છે, જોડાય છે એટલે જુદો ન પડે એમ નથી. જોડાય છે એને એમ ખબર પડે કે નુકસાન છે, તો જુદા પડવાનો એને સીધો એક નવો વળાંક આવવાનું કારણ બને છે. એની સમજણ સ્વલક્ષ્ય સમજણ કરી હોય તો એમાંથી જુદા પડવાનો પ્રયત્ન થાય છે. નહીતર સમજણ કરી હોય કે આ નુકસાન છે અને એ નુકસાન છે માટે ભેદજ્ઞાન કરવું જોઈએ, પણ એ બધું અધર્ય, પરલક્ષે જાણેલું ને સાંભળેલું બધું ધારેલું અધર્ય, કાર્ય કામ કામ થાય નહીં, કામ કરે નહીં. શાસ્ત્રમાં એ વિષય ઉપર બહુ પ્રહાર કરેલો છે કે તને બીજાને તો આવી વાત સાંભળવા મળતી નથી જગતમાં, તું જો બીજાની સામે તો અબજો મનુષ્યોને આ વાત સાંભળવા મળતી નથી, મુઠ્ઠીભર કોઈ માણસોને સાંભળવા મળે છે, કેમ કે એ પુણ્ય પણ કોકને જ છે. તો જેને એ જાણવા મળે છે ને સાંભળવા મળે છે એને કાર્યાન્વિત કરતો નથી, કામ કરતો નથી, અને શાસ્ત્ર જ વાંચ્યા કરે ને સાંભળ્યા કરે છે કે આ વાત બહુ સારી, બહુ સારી એમ કરે ને બસ સાંભળ્યા કરે, એ સારી નહીં રહે પછી એમાંથી અરુચિ ઊભી થશે. સોની નોટ હોય ને ભૂખે મરે તો ઠીક, ચિંતામણી રત્ન છે ને ભૂખે મરે છે. આપણે એવી મૂલ્યવાન ચીજ છે ચિંતામણી રત્ન, કે ચિંતવે એ ભેગું થાય, એના ઉપર બહુ પ્રહાર કર્યો છે. તને આ ચીજ મળીને તું પ્રયત્ન કરતો નથી, અને અનુભવ કરવાની લાઈન મળે ને તો અનુભવની પદ્ધતિમાં આવતો નથી, અનુભવનો પ્રયાસ કરતો નથી. તારું સાંભળ્યું વાંચ્યું તારું નકામ છે, આવું ન સાંભળ્યું હોય ને ન વાંચ્યું હોય એના મને તારામાં ફેર શું કઈ ફેર વધારે ગુનેગાર છે એમ જ છે. સામાન્ય માણસ ગુનો કરે અને કાયદાનો જાણકાર ન્યાયાધીશ ગુનો કરે એમાં ફેર ખરો કે નહીં? એને વધારે સજા
થાય.
એમ સારા વિષય છે. એવી રીતે પુણ્યને ધર્મના લક્ષણ ભેદ એ પણ આશ્રવ અને સંવરણનું ભિન્ન ભિન્ન સ્વરૂપ છે. એને પુણ્યને ધર્મના લક્ષણ ભેદ કહો. આ તો જળની ક્રિયા કરીને સંવર માને, આજ ઉપવાસ કર્યો માટે સંવર છે, આજે પૌષધ કર્યો માટે સંવર છે. ક્રિયા થાય જળની, હજી તો શુભભાવની સરખી ક્રિયા ન હોય તોય સંવર માને. આવું અંધારું થઈ ગયું. જ્ઞાની ગુરુઓના અસદભાવમાં અંધારું થઈ ગયું બધું. જળની ક્રિયાને સંવર માનવા લાગ્યા. નિશ્ચય અને વ્યવહાર, પુણ્ય અને ધર્મના લક્ષણ ભેદ, નિશ્ચય અને વ્યવહાર. નિશ્ચય વ્યવહારનો વિષય પણ થોડો સૂક્ષ્મ છે. ક્યાંય પર્યાયના વિષયને પણ નિશ્ચય કહેવામાં આવે છે, ક્યાંક રાગને પણ નિશ્ચય કહે છે, એ જ રાગને ક્યાંક વ્યવહાર કહે છે, ક્યાંક પર્યાયને નિશ્ચય કહે છે, એ જ પર્યાયને વ્યવહાર કહે છે. ગુણોના સમૂહને ભેદથી વ્યવહાર કહે છે ને એને એને અભેદથી નિશ્ચય કહે છે. વસ્તુ ખરતી નથી, દ્રષ્ટિકોણ ફરે છે. તો એવા જે અનેક પ્રકારના નિશ્ચય વ્યવહાર સંબંધીના ભંગભેદ છે એને પણ બરાબર એનો સાચો અભ્યાસ કરવો જોઈએ. મોક્ષ માર્ગ પ્રકાશકમાં ટોડર મુજીએ એ વિશે બહુ ચર્ચો છે. ઇત્યાદિ વગેરે અનેક વિષયોના સાચા બોધનો અભ્યાસ કરવો, અનેક પ્રયોજનભૂત વિષયો છે, એનો સાચું જ્ઞાન થાય, બોધ એટલે જ્ઞાન, એનું સત્ય જ્ઞાન થાય એ પ્રકારે તેનો અભ્યાસ કરવો. તીર્થંકર ભગવંતોએ કહેલા આવા અનેક પ્રયોજનભૂત સત્યોના અભ્યાસની સાથે સાથે તત્વજ્ઞાનનો શિરમોર એટલે કે મુગટમણી, જે શુદ્ધ દ્રવ્ય સામાન તથા પરમ પારિણામિક ભાવ એટલે કે જ્ઞાયક સ્વભાવી શુદ્ધ આત્મદ્રવ્ય સ્વામાન પોતાનું સ્વરૂપ કે જે સ્વાનુભૂતિનો આધાર છું, એ પરમેશ્વર તત્વનો આશ્રય લેવો, એ પરમેશ્વર તત્વનું અવલંબન લેવું, એમ સરવાળો છે એનો. એનો મહિમા આવે તો એ પ્રકારના પરિણામ થાય. ઓળખીને મહિમા આવે તો આશ્રય થાય, અવલંબન થાય. શરૂ શરૂમાં એ ચર્ચા કરતા ગુરુદેવ બિરાજમાન હતા 2016-17-18 સાલનો તો ભાઈ વિદ્વાન આપણે ત્યાં એમ કે અને કોઈ કોઈ વખતે તો આટલા વિદ્વાનો નહોતા, મુખ્ય મુખ્ય વિદ્વાનો તો આંગળીના વિધે ગણાય એટલા હતા. કોની વાતમાં શુદ્ધ શુદ્ધાત્મા ઉપર ઝોંક જાય છે, વજન જાય છે? કેમ કે શાસ્ત્રમાં તો જે વિષય ચાલતો હોય એ વિષય ચાલતો હોય, વિષયને અનુસરીને સ્વાધ્યાય ચાલતો હોય, એમાંથી દ્રવ્ય સામાન્ય ઉપર કોનો ઝોંક જાય છે, અથવા એ બધી વાતનો સરવાળો ત્યાં કોણ લઈ દે છે? આ આ ખાસ જોવું, અંદર અંદર ચર્ચા, આ ખાસ જોવું ને એના ઉપર આંખ નક્કી કરવો કે આ યથાર્થ વાંચે છે કે આ વાંચનમાં એ ખામી છે એમ નક્કી કરવું, એ બધી ચર્ચાઓ કરવા 30 વર્ષ પહેલા. કહેવાનો મતલબ શું છે કે આટલા જે પ્રયોજન વિષય છે એ બધા વિષયો શા માટે સમજવા છે કે એક ત્રિકાળી જે આત્મ સ્વભાવ છે પોતાનું જે નિજ સ્વરૂપ છે એને ઓળખવા માટે સમજવા છે. એ જે આશ્રય કરવાનો જો વિષય હોય, એ જો અવલંબનનો વિષય હોય તો એના પ્રત્યે ભીંસ આવવી જોઈએ. ભીંસ આવે તો અવલંબન આવે. માણસ પાણીમાં હોય, 3-4 માથોડા પાણી હોય, એને ઉપર આવવું હોય શું કરે? નીચેથી છેવટે અંગૂઠાની ઠેસ મારવી જોઈએ છે. કરતા હોય તો એ સમજે, ગામડામાં ઉછર્યા હોય, પાણીમાં નાયા હોય, નીકળ્યા હોય કે છેવટે કાંઈ નહીં તો એને એક થોડી ઠેસ મારવી જોઈએ. અંગૂઠાને ભલે એક ઠેસ મારે, સરસરાટ 4 માથોડા ઉપર આવી જાય. આવી જાય, ખાલી હાથથી પાણી કાપે વાર લાગે, વાર લાગે એમાં જો શ્વાસ હવા પૂરી થઈ જાય તો પાણી પીવાનું ચાલુ થઈ જાય, ડૂબવાનું શરૂ થઈ જાય, ડૂબી જાય. માણસ તરિયો હોય તો ડૂબી જાય પાણીની અંદર, નીચે તો તરિયો હોય તો ડૂબે, ઉપર હોય તો ન ડૂબે. 4-5 માથોડા નીચે ગયો હોય ઊંડા પાણીમાં, તળિયે પહોંચ્યો હોય, કૂવામાં ના જ ના પડે તો કૂવામાં વાવમાં નદીમાં એવા ઘોના હોય ઊંડા, ઠેસ મારે ઉપરાની જમ ભીંસ મારવાનો વિષય છે. તો કે આ જે અવલંબનભૂત તત્વ છે એના ઉપર કોણ ભીંસ મારે છે અને ચર્ચાઓ ચાલતી, તો આ બધું નિરૂપણ ઠેકાણે બરાબર વ્યવસ્થિત આવે. જો એના ઉપર ભીંસ ન આવે તો એ બધી વાતો છે ખાલી. ગુરુદેવે એ વાત લીધી, જ્યારે નિર્ણય કરવા માટે અનેક પ્રયોજનભૂત તત્વનો વિષય સમજવા યોગ્ય છે એમ કહે છે, ત્યારે એક વાત વધારે છેલ્લે મૂકે છે. એ સારાંશ રૂપે છે અને તાત્પર્યભૂત છે કે એ બધા તત્વોનો, પ્રયોજનભૂત તત્વોનો તીર્થંકર ભગવંતોએ કહેલા હે અને ઉપાદેયના દ્રષ્ટિકોણથી સમજવા યોગ્ય એવા આવા અનેક પ્રયોજનભૂત સત્યો છે, તત્વો છે, સત્યો છે, એનો અભ્યાસ, એને સમજવાની કોશિશ કરવાની સાથે સાથે દ્રવ્ય સામાન્યને ઓળખીને તેનું મહિમા સર્વાધિકપણે અંકિત કરવા યોગ્ય છે એમ કેવું છે. છેલ્લે શું લીધું કે તેનો દિવ્ય મહિમા હૃદયમાં સર્વાધિકપણે, હૃદયમાં કહો કે શ્રદ્ધા જ્ઞાનમાં કહો, સર્વાધિકપણે અંકિત કરવા યોગ્ય છે. એટલે કે એ બધા તત્વો ઉપરથી જે જીવ તત્વ મૂળ સ્વરૂપે છે એ બધામાં સર્વથી વધારે પ્રયોજનભૂત છે. કેમ કે બીજા તત્વો તો માત્ર જાણવાનો વિષય છે. પુણ્ય પાપ આશ્રમ સંવર બંધ મોક્ષ નિર્જરા એ બધા જે તત્વો છે એ જાણવાનો વિષય છે. એમાંથી કોઈ પર્યાય આશ્રયનો વિષય નથી, મોક્ષ પર્યાય પણ આશ્રયનો વિષય નથી, સમ્યક દર્શનની સંવરની પર્યાય પણ આશ્રયનો વિષય નથી. એટલે એ બધાનું જાણવાનું જેની મર્યાદા છે. જ્યારે જીવ તત્વ છે એ અવલંબનભૂત વિષયો હોવાથી આશ્રયની મર્યાદામાં આવે છે. બે ની ખતવણી જુદી જુદી રીતે થી જવી જોઈએ એમ કેવું. એટલે એની મુખ્યતા સ્થાપી સુગાનીજી નો જન્મ ગામાંથી થયો છે. સુગાનીજી નો જન્મ ક્યાંથી થયો? ગુરુદેવ નું પ્રવચન સાંભળ્યું એમાંથી એમનું ધાર્મિક જીવન શરૂ થયો. સાધક અવસ્થા જન્મી ત્યારથી જન્મ પામ્યા. કે તીર્થંકર ભગવંતોએ કહેલા આવા અનેક પ્રયોજનભૂત સત્યોના અભ્યાસની સાથે સાથે સર્વતત્વ જ્ઞાનનું શિરમોર તત્વ, બધા તત્વજ્ઞાનના મુદ્દાઓ છે, સત્યો છે, એમાં જેનું સ્થાન અગ્ર છે, ઉત્કૃષ્ટ છે, ઊંચું છે, અવલંબનને લાયક છે, તેવું જે શુદ્ધ દ્રવ્ય સામાન્ય એટલે પોતે કે જે પરમ પારિણામિક ભાવ સ્વરૂપે છે, એટલે કે જે જ્ઞાયક સ્વભાવે છે, જે શુદ્ધ દ્રવ્ય સામાન્ય છે, શુદ્ધ છે એટલે ક્યારેય પણ એમાં રાગ અને પરની ભેળસેળપણું થયું નથી, અને જે સ્વાનુભવના આધારભૂત છે, સ્વાનુભવ થતા જેના આધારે સ્વાનુભવ થાય છે, એ આધારનો જે વિષય છે એ અત્યારના આધારથી પલટાવા જેવું છે, કે અત્યારે કોનો આધાર લેશે પરિણામ, રાગનો, શરીરનો, જ્યાં જ્યાં પોતાપણું કર્યું છે, મમત્વ કર્યું છે, એવા અન્ય દ્રવ્યને અન્ય ભાવ એ સર્વનો આધાર લે છે, એને મિથ્યાત્વ કહે છે. પોતાનું સ્વરૂપ જે આધારને યોગ્ય છે એનો આધાર લેવાને બદલે એને છોડીને બીજાનો આધાર લેવો, એનું નામ મિથ્યાત્વ છે. મિથ્યા શ્રદ્ધાન, મિથ્યા જ્ઞાન, મિથ્યા આચરણ, મિથ્યાત્મા ત્રણે આવી જાય છે. જે સ્વાનુભૂતિનો આધાર છે એટલે કે સમ્યક દર્શન, સ્વસંવેદન અને સ્વરૂપ આચરણ, ત્રણેયમાં આધાર છે પોતાના જ્ઞાયક સ્વભાવે શુદ્ધ દ્રવ્ય સામાન્ય. એ સમ્યક દર્શનનો આશ્રય છે, ત્રણેયમાં શબ્દ બદલ્યા છે, આધાર, આશ્રય અને અવલંબન એક અર્થમાં છે, પણ શબ્દો બદલ્યા છે, કોઈ ક્યાંથી સમજે, કોઈ ક્યાંથી ભાવ ભાસે, કોઈ શબ્દથી ભાવ ભાસે, એવી રીતે જે સ્વાનુભૂતિનો આધાર છે અથવા સમ્યક દર્શનને જે આશ્રયભૂત તત્વ છે, અથવા ચૌદે ગુણ સ્થાનમાં મોક્ષ માર્ગના જે આલંબનભૂત તત્વ છે, પાછું બીજા ગુણ સ્થાનમાં કઈ અવલંબન બીજું હોય છે એવું નથી, અને સર્વ શુદ્ધ ભાવોનો, સર્વગુણોના અને સર્વગુણ સ્થાનોના જેટલા કોઈ શુદ્ધ પરિણામ છે એ બધાનો નાથ છે, એટલે રક્ષણહાર છે, નાથ છે, રક્ષણ કરે, યોગ અને ક્ષેમ, યોગ ક્ષેમ ને પાળે એને નાથ કહે છે, એટલે કે એની કુશળતા, પરિણામોની કુશળતા, પરિણામોની શુદ્ધતા, પરિણામોમાં સુખ, પરિણામોમાં શાંતિ ક્યારે રહે, કે જ્યારે પોતાના શુદ્ધ દ્રવ્યનો આશ્રય અને અવલંબન તળે જાય ત્યારે. માણસ કહે છે અમે અમારા ઘરમાં આવી ગયા એટલે સલામત છીએ, આ નિજ ઘર છે, વિનાયક સ્વભાવી કર્મ પરિણામિક ભાવ શુદ્ધ દ્રવ્ય સામાન્ય એ નિજ ઘર છે, એ ત્રણેય કાળે સલામત છે, પરિણામ એમાં આવે ત્યારે સલામત થાય, પોતે સલામત છે, પરિણામ એનો આશ્રય કરે ત્યારે સલામત થાય, ત્યારે પરિણામની સલામતી થાય, નહીંતર પરિણામમાં દુઃખી દુઃખી થઈ જાય. એવા સર્વ શુદ્ધ ભાવોનો નાશ છે, તેનો દિવ્ય મહિમા, અચિંત્ય મહિમા, અચિંત્ય મહિમા ધારી છે, એનો અચિંત્ય મહિમા આવે. પરમેશ્વર પદ છે, સાક્ષાત પોતે પરમેશ્વર પદે બિરાજમાન છે, તેનું સર્વ અધિક પણ એનાથી વધારે કોઈનો મહિમા નહીં, સર્વોત્કૃષ્ટ મહિમા એનો આવવો જોઈએ, કોઈ પરિણામનો મહિમા ન આવે. સમ્યક દર્શનથી માંડીને કેવળ જ્ઞાન પર્યંત જે અધ્યાત્મ પર્યાયો છે એનો મહિમા પણ, પરમ પરિણામિક ભાવ પાસે અપરમ છે, આ પરમ છે તો આ અપરમ છે. ગુરુદેવે પરમાત્મ પ્રકાશના પ્રવચનોમાં એ વાત બહુ લીધી છે, પરમ ભાવે છે, પારિણામિક ભાવ છે, પરમ ભાવે છે, સિદ્ધ દશા મોક્ષ પર્યાય પણ અપરમ ભાવે છે, એવો જેનો સર્વાધિક મહિમા છે તે હૃદયમાં અંકિત કરવા યોગ્ય છે, સ્થાપિત કરવા યોગ્ય છે, ન ભૂસાય એવી રીતે એનો મહિમા ઘર કરી જવો જોઈએ, કે પછી ભૂસાય નહીં ત્યારે એમાં ફેર પડે નહીં. તે નિજ શુદ્ધાત્મ દ્રવ્ય સામાન્યનો આશ્રય કરવાથી, તે એટલે નિજ, તે એટલે બીજો કોઈ નહીં પણ તે એટલે નિજ, પોતે જ શુદ્ધ આત્મદ્રવ્ય સામાન્ય છે એનો આશ્રય કરવાથી તો પછી એમ આવે છે હું પણ થાય છે એનો આશ્રય છે અને આશ્રય હું પણ જે ભાવ થાય છે એ પર્યાય છે પર્યાય આશ્રય લેનાર છે આશ્રય કરનાર છે આશ્રય દેનાર છે એ દ્રવ્ય છે દ્રવ્યમાં હું પણ થતા ભલે એ ભાવ છે હું પણ કરનાર પર્યાય છે તો પણ પર્યાય મારો આશ્રય લે છે એમ પ્રકાર બદલાય છે આખો શું
પર્યાય આશ્રય લે
પર્યાય મારો આશ્રય કરીને સ્વરૂપ લાભ લે છે સ્વરૂપ લાભ ને પામે છે કોણ પામે છે પર્યાય ક્યારે પામે છે કે મારો આશ્રય કરે છે
ત્યારે
અનુભવ પ્રકાશમાં શૈલી કરી છે કે પર્યાય મારો આશ્રય કરીને સ્વરૂપ લાભ લે છે અને પરિણામ પોતે સ્વરૂપમાં આવીને સ્વરૂપ નિવાસ કરે છે સ્વરૂપ નિવાસ કોણ કરે છે પર્યાય નિવાસ કરે છે હું તો હતો જ મારામાં સદાય હું તો ત્રણેય કાળે મારામાં હતો જ પર્યાય આવીને નિવાસ કર્યો મારા એને સ્વરૂપ લાભ લીધો ભલે મને એની કોઈ અપેક્ષા ઉપેક્ષા કઈ છે
નહીં
હું તો વિતરાગ ધ્રુવમાં અહમ પણ થાય એટલે શું એ સમજાવવાનું રહસ્ય છે એ શૈલી મફત નથી કરી અવસ્થિત નથી કરી અથવા કોઈ જેમ કાવ્ય શૃંગાર ભાષાનો હોય છે એમ કોઈ આ ફિગર ઓફ સ્પીચ જેને કહેવામાં આવે છે ભાષા અલંકાર એ માત્ર કેવળ ભાષા અલંકાર નથી એમાં એક રહસ્ય છે કે જીવમાં અભેદ ભાવ ભલે ભાવ પર્યાય કરે છે તો પણ અભેદ ભાવ એટલે શું અભેદતા સ્વરૂપનું એકત્વ એટલે શું એ કેવું હોય કે જ્યારે એ ભાવ થાય છે ત્યારે તો વચન વ્યવહાર થતો નથી એટલે વચન વ્યવહાર દ્વારા તેને વ્યક્ત કરી શકાતો નથી કઈ કહેવા જાય તો વિકૃતિ આવે છે તો પણ કોઈ શૈલી એવી હોય છે કે જેથી એનો સંકેત કરી શકાય છે એટલે શ્રીમદજીએ કહ્યું કે દિગંબર આચાર્યોના આવા તીખા વચનો જોઈને કઈક રહસ્ય સમજાય છે શું કહ્યું રહસ્ય કઈક સમજાય છે હા આ અંદરનો ભેદ છે આ કોઈ ગુપ્ત ભેદ છે આની અંદર આવી વાત કહેવા પાછળ સ્વરૂપનું એકત્વ કેમ હોય છે કેવું હોય છે એ ઝળકે છે એમાંથી એની ઝલક આવે છે એની અંદર એવી વાત છે એટલે એ શૈલી કરી છે એમાં જે દ્રવ્ય દ્રષ્ટિની પ્રધાનતા વાળા જે વચનો છે એ વિષયને વધારે વ્યક્ત કરે છે અધ્યાત્મના વિષયને બહુ સારી રીતે વ્યક્ત કરે છે એ પ્રકારથી કથનચિતમાં કથનચિત ભેદ છે અને કથનચિત અભેદ છે એ જાણવાનો વિષય છે ત્રિકાળીમાં તો છે જ નહીં અન્યથી કાઢે છે કથનચિત અભેદ ને સ્થાન નથી આપતા જાણવાનો જે વિષય છે ગૌણ કરી નાખે છે હું જ્યાં છું ત્યાં નિત્ય સ્વરૂપે છું અનિત્ય તત્વ મારામાં નથી પોતાની નિત્યતામાં નિત્યપણાનો ભાવ એમ નાયકમાં નાયકપણાનો ભાવ એમ નિત્યમાં નિત્યપણાનો ભાવ સારી રીતે સ્થાપવા માટે અને સારી રીતે અનુભવ ગોચર કરવા માટે અનિત્યતાનો નિષેધ કરવામાં આવે છે જોરથી એનું મારામાં સ્થાન નથી. એટલે ચિદવિલાસમાં એમ કહ્યું કે એક સમયની પર્યાયની શક્તિ જુદી, પર્યાયનો ભાવ જુદો, પર્યાયનું ક્ષેત્ર જુદું, દ્રવ ક્ષેત્ર કાળ ભાવ તો જુદા પાડી દીધી પર્યાયને. ચિદવિલાસમાં દીપચંદજી એ જોર છે, ત્રિકાળી ઉપરના આશ્રયનો એમાં સંકેત છે કે આશ્રય થાય તો એમાં કેવો ભાવ ઉપજે છે. અનુભવ અનિત્ય પર્યાયનો હોવા છતાં જાણે એને જોતો નથી, જોતો હોવા છતાં, અનુભવતો હોવા છતાં જાણે એને જોતો નથી. મિત્ર આનંદ આદિ એનું અંતર્યાય માન, પર્યાયનો વિષય છે અનુભવ કરવા. એવું અતિન્દ્રિય આનંદમય નિજ શુદ્ધ સામાન્ય દ્રવ્યનો આશ્રય કરવાથી અતિન્દ્રિય આનંદમય, જેમાં ઇન્દ્રિયથી પાર એવો કોઈ અલૌકિક વચનાતીત આનંદની સાથે તન્મયપણે સ્વાનુભવ થાય છે, પ્રાપ્ત થાય છે, એ આ ત્રિકાળી દ્રવ્ય સામાન્યનો આશ્રય કરવાથી પ્રાપ્ત થાય છે, અવલંબન લેવાથી પ્રાપ્ત થાય છે. એ સિવાય, આ સિવાય એમાં કોઈ બીજી રીત નથી, બીજી કોઈ પદ્ધતિ નથી. ગુણભેદ પણ વિશેષમાં જાય છે, ગુણભેદ નથી આવતો.